આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. એપ્રિલ 2005 પહેલા જોડાયેલા રાજ્યના કર્મચારીઓને છઠ્ઠાના બદલે સાતમા પગાર પંચ મુજબ ભથ્થા અપાશે. 2005 પહેલાના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાની જાહેરાત. વયનિવૃત્તિ કે અવસાન ગ્રેજ્યુઇટીની રકમમાં પણ વધારો. આજથી 15 ઓક્ટોબર સુધી રાજ્યમાં વિકાસ સપ્તાહનું આયોજન. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ગુજરાત એટીએસ સાથે મળીને ભોપાલમાંથી 1,800 કરોડ રૂપિયાનો માદક પદાર્થ જપ્ત કર્યો. આજે વિશ્વ કપાસ દિવસ. દેશમાં કપાસ ઉત્પાદનમાં ગુજરાત બીજા ક્રમે. અને જુડોની અંડર 14 રાષ્ટ્રીય સ્પર્ધામાં રાજ્યના ખેલાડીઓએ 2 સુવર્ણ અને 2 રજત ચંદ્રક જીત્યા. રાજ્ય સરકારના કર્મચારીઓને છઠ્ઠાના બદલે સાતમા પગાર પંચ મુજબ ભથ્થા આપવાનો અને 2005 પહેલાના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત વયનિવૃત્તિ કે અવસાન ગ્રેજ્યુઇટીની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓની ઉચ્ચક બદલી દરમિયાન મુસાફરી ભથ્થું અને વયનિવૃત્તિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થું સાતમા પગાર પંચ પ્રમાણે આપવામાં આવશે. ગઈકાલે યોજાયેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે કર્મચારીઓને હાલમાં ચાર્જ એલાઉન્સ બેઝિક પગારના 5 કે 10% આપવામાં આવે છે, જે હવે સાતમા પગાર પંચ મુજબ આપવામાં આવશે. અંદાજે 60,245 જેટલા અધિકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની રજૂઆતનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે. શ્રી ઋષિકેશ પટેલે આ અંગે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું.
1/4/2005 પહેલા જે ફિક્સ કર્મચારી તરીકે જેમની નિમણૂક થઈ હતી અને જેઓ પાછળથી એ કાયમી થયા એવા તમામ કર્મચારીઓને ઓપીએસ નો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. સાથે જે કર્મચારીઓ અગાઉ કોઈ ને કોઈ કારણસર પસંદગી પહેલા થઈ ગઈ હતી અને પસંદગી થયા પછી કોઈ વહીવટી કારણોસર કે બીજા કારણોસર એમની નિમણૂક નહોતી થઈ શકે એવા તમામ કર્મચારીઓને પણ આનો લાભ મળી રહ્યો. ઉપરાંત એમની કેટલીક બાબતો સાતમા પગાર પંચ પ્રમાણે એમની માગણીઓ હતી એમાંથી ઉચ્ચક બદલી મુસાફરી ભથ્થું તેમજ વયનિવૃત્તિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થું સાતમા પગાર પંચ પ્રમાણે અમલમાં લાવવાની વાત સ્વીકારવામાં આવી છે.
રાજ્યમાં આજથી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે. વર્ષ 2001માં 7 ઓક્ટોબરે વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના 14મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ત્યારથી અત્યાર સુધી 23 વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા લોકો સમક્ષ રજૂ કરવા હવે દર વર્ષે વિકાસ સપ્તાહ ઉજવાશે. ગઈકાલે યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આ સપ્તાહ દરમિયાન ભારત વિકાસ પ્રતિજ્ઞા યુવા વર્ગની સહભાગીતા અંગે શાળા કોલેજમાં નિબંધ સ્પર્ધા સહિતના વિશેષ કાર્યક્રમો યોજાશે. દરમિયાન 3,500 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરાશે. શ્રી પટેલે ઉમેર્યું કે રાજ્યના 23 જેટલા પ્રતિકાત્મક સ્થળ પર વિકાસ પદયાત્રા દ્વારા રાજ્યના વિકાસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહત્વપૂર્ણ યોગદાનથી લોકોને પરિચિત કરાશે તેમજ વિકાસ સપ્તાહ હેશટેગ સાથે સોશિયલ અને ડિજીટલ મીડિયા પર નાગરિકો નરેન્દ્ર મોદીની સુશાસનની પહેલો અને તેમની સમાજજીવન પર અસરો અંગેના અનુભવો શેર કરી શકશે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એનસીબીએ ગુજરાત એટીએસ સાથે મળીને મધ્યપ્રદેશના ભોપાલમાંથી 1,800 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થનો જથ્થો જપ્ત કરીને 2 જણાની ધરપકડ કરી છે. આ માદક પદાર્થ ભોપાલ નજીક બગરોડા ગામમાં કાર્યરત કારખાનામાંથી મળી આવ્યો છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આ સમાચારની પુષ્ટિ કરી હતી અને માદક પદાર્થના દુરૂપયોગ સામેની લડતમાં ગુજરાત એટીએસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આ સિદ્ધિ માદક દ્રવ્યોની હેરાફેરી અને દુરૂપયોગ સામે લડવામાં અમારા કાયદા અમલીકરણ એજન્સીઓના અથાગ પ્રયાસોને દર્શાવે છે. આજે વિશ્વ કપાસ દિવસ છે. કપાસ ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું કે ગુજરાત કપાસની ખેતીમાં 26,08,000 હેક્ટર વાવેતર વિસ્તાર, 92 લાખ ઘાસનું ઉત્પાદન અને 589 કિલો પ્રતિ હેક્ટર રૂ ઉત્પાદકતા સાથે દેશમાં બીજા નંબરે આવે છે. રાજ્યના અર્થતંત્રમાં કપાસની ભૂમિકા મહત્વપૂર્ણ છે. રાજ્યની સ્થાપનાથી લઈ અત્યાર સુધીમાં રાજ્યના કપાસ ઉત્પાદકતામાં 560 પ્રતિ હેક્ટર કિલોનો વધારો થયો છે. શ્રી પટેલે ઉમેર્યું કે ભારતે વર્ષ 2021માં વિક્રમજનક 10,787 મિલિયન ડોલરની કિંમતના કપાસની નિકાસ કરી છે. રાજ્ય સરકારની અનેક યોજનાઓ અને કપાસ સંવર્ધનના પ્રયાસોના પરિણામે આવનારા સમયમાં ગુજરાત સમગ્ર દેશમાં કપાસ ઉત્પાદનનું કેન્દ્ર બનશે અને દેશના કુલ કપાસ ઉત્પાદનમાં રાજ્યનું યોગદાન સૌથી વધુ રહેશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરી શકો છો. આજે નવમી નવરાત્રીનો પાંચમો દિવસ છે. નવરાત્રીના પાંચમા મુહૂર્તે મા સ્કંદ માતાની આરાધના કરવામાં આવે છે. માના સ્વરૂપમાં ચાર ભુજાઓ છે અને તેમની જમણી બાજુની ભુજામાં ભગવાન સ્કંદને ખોળે બેસાડ્યા છે. તેઓ કમળના આસન પર બિરાજે છે. તેમનું વાહન સિંહ છે. માનું સ્વરૂપ મોક્ષદાયી છે. દરમિયાન સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ગઈકાલે નવરાત્રીના ચોથા દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારે મંગળા આરતીના પ્રારંભથી જ ભક્તો મોટી સંખ્યામાં માતાજીના દર્શન માટે આવ્યા હતા. ચાંપાનેરથી માંચી સુધી અને માંચીથી નિજ મંદિર સુધી ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. એક અંદાજ મુજબ 1.5 લાખ જેટલા ભક્તોએ મહાકાળી માતાજીના દર્શનનો લાભ લીધો હતો. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં પ્રાકૃત અને પાલી ભાષાને શાસ્ત્રીય ભાષા તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. પાટણ પ્રાચીન સમયથી જ પ્રાકૃત ભાષાનું મહત્વનું કેન્દ્ર રહ્યું છે. શબ્દાનુશાસન ગ્રંથના 8મા અધ્યાયમાં પ્રાકૃત ભાષાનું વ્યાકરણ 1000થી વધારે સૂત્રોમાં રજૂ કરાયું છે. આ વ્યાકરણ સમગ્ર ભારતના પ્રાકૃત ભાષાના વિદ્વાનોમાં લોકપ્રિય અને પ્રમાણભૂત માનવામાં આવે છે. પાટણમાં આજે પણ શાળા અને કોલેજમાં પ્રાકૃતના વિદ્યાર્થીઓ સૌથી વધુ સંખ્યામાં છે. પ્રાકૃતના શૈક્ષણિક શોધ અને સંશોધન માટે પાટણ મહત્વનું કેન્દ્ર બન્યું છે. પ્રાકૃત ભાષાને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો મળતા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ, કેમ્પસ વિકાસ અધિકારી અને પાટણ આર્ટસ કોલેજના આચાર્યએ આનંદની લાગણી વ્યક્ત કરી છે. મહેસાણા ખાતે ચાલી રહેલી અંડર 14 રાષ્ટ્રીય જુડો સ્પર્ધામાં રાજ્યના ખેલાડીઓએ 2 સુવર્ણ અને 2 રજત ચંદ્રક જીત્યા છે. આ સ્પર્ધામાં રાજ્યના ખેલાડીઓએ નોંધપાત્ર દેખાવ કરતા પૂર્વી પઢિયારે 23 કિલો વજન વર્ગમાં અને સિજલ ઠાકોરે 32 કિલો વજન વર્ગમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યા છે, જ્યારે શાહનવાજ મજમુને 30 કિલો વજન વર્ગમાં અને રુદ્ર ઠાકોરે 35 કિલો વજન વર્ગમાં રજત ચંદ્રકો જીત્યા છે. ગીર સોમનાથના તલાલા તાલુકામાં ધનેજ બાકુલા ગામ ખાતે વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહને અનુલક્ષીને સહઅસ્તિત્વ દ્વારા વન્યજીવન સંરક્ષણ વિષય પરીક સેમિનાર યોજાઈ ગયો, જેમાં જાહેર જનતા સાથે વન્ય પ્રાણી સહઅસ્તિત્વ અંગે સંવાદ કરાયો હતો. અમારા ગીર સોમનાથના પ્રતિનિધિ રાજેશ બજગોતર જણાવે છે કે આ કાર્યક્રમના ભાગરૂપે વન વિભાગ અને સામાજિક સંસ્થાના ઉપક્રમે નિઃશુલ્ક નિદાન અને રક્તદાન શિબિરમાં 45 લાભાર્થીઓને PMJAY આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા અને રક્તદાન શિબિરમાં રક્તની 30 બોટલો એકત્રિત કરાઈ હતી. ડાંગ જિલ્લાના સુબીર તાલુકા ખાતે નીતિ આયોગના ત્રિમાસિક સંપૂર્ણતા અભિયાનનું સમાપન થયું છે. ડાંગના અમારા પ્રતિનિધિ મુનિલા શેખ જણાવે છે કે આ 3 મહિના દરમિયાન તમામ વિભાગો દ્વારા આરોગ્ય ક્ષેત્રે 3, પોષણ ક્ષેત્રના 1, ખેતીવાડીના 1, જિલ્લા ગ્રામ વિકાસ સંસ્થાના 1 મળી કુલ 6 સૂચકને સેચ્યુરેશન લેવલ એટલે કે સંતૃપ્તિ સ્તર સુધી લાવવા આપેલા લક્ષ્યાંકો પૂર્ણ કરાયા છે. ઉલ્લેખનીય છે કે સંપૂર્ણતા અભિયાનના સમાપનના ભાગરૂપે મહત્વાકાંક્ષી તાલુકા સુબીર ખાતે સમાપન સમારોહ યોજાયો હતો, જેમાં અભિયાન દરમિયાન થયેલી કામગીરીનો ચિતાર રજૂ કરી શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓને પ્રોત્સાહિત કરી તેમને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. એપ્રિલ 2005 પહેલા જોડાયેલા રાજ્યના કર્મચારીઓને 6ઠ્ઠાને બદલે 7મા પગાર પંચ મુજબ ભથ્થા અપાશે. આજથી 15 ઓક્ટોબર સુધી રાજ્યમાં વિકાસ સપ્તાહનું આયોજન. આજે વિશ્વ કપાસ દિવસ. દેશમાં કપાસ ઉત્પાદનમાં ગુજરાત બીજા ક્રમે અને જુડોની અંડર 14 રાષ્ટ્રીય સ્પર્ધામાં રાજ્યના ખેલાડીઓએ 2 સુવર્ણ અને 2 રજત ચંદ્રક જીત્યા. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.